أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على الرسول المسجد المصطفى الأمجد والمحمود الأحمد أبي القاسم محمد.
اللهم صل على محمد وآل محمد وأجل فرجه.
ثم الصلاة والسلام والتحية والإكرام على الأئمة المعصومين من ذريتك. أما بعد، بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد، فقد قال الله تعالى في القرآن المجيد وقوله الحق. بسم الله الرحمن الرحيم. والتين والزيتون وطور سينين وهذا البلد الأمين لقد خلقنا الإنسان في أحسن تقويم. سلوات
اللهم صل على محمد وآل محمد وأجل فرجه.
આપણે જે હદીસ ઉપર ચર્ચા કરી રહ્યા હતા એનું આજે ઇન્શાઅલ્લાહ આપણે છેલ્લા ભાગ ઉપર ચર્ચા કરશું. અને પરવરદિગારે આલમ કુરાનની અંદર કહે છે કે જે આયત આપણે દરરોજ પડે છે, સૂરે તીનની પહેલી અમુક આયતો છે જેના અંદર ખુદાવંદે આલમ કહે છે કે હું કસમ ખાઉં છું કેની, વત્તી ઇંજીરની જૈતૂનની હું કસમ ખાઉં છું કે મેં ઇન્સાનને બહુ જ શોભિતું સરસ બનાવ્યું છે, મેં ઇન્સાનને મુકમ્મલ બનાવ્યું છે અને ઇન્સાન માટે આ દુનિયાની અંદર બધી વસ્તુ મોકલાવેલ છે. પણ એ ઇન્સાન, તારું કામ એ છે કે આ બધી ચીજોને વાપરી અને તારે આખિરતની તૈયારી કર, તારા આખિરતના સફરને તૈયારી કર. એ સફર માટે કે આખિરતનું સફર શું છે, ઇન્સાનને કેમ ખબર પડે કે મરવા બાદ એક બીજી દુનિયા છે, મરવા બાદ મને હિસાબ કિતાબ દેવાનો છે, મરવા બાદ મને શું શું મારા સાથે સુલૂક થશે, એના માટે ખુદા કહે છે મેં તારા માટે પૈગંબરો મોકલાવ્યા અને કિતાબો મોકલાવી કે જે તારી હિદાયત કરે, તને દેખાડે શું કરવાનું છે. ખુદાએ ખાલી દુનિયા આપી નથી દીધી કે લ્યો હા તમારા હાથમાં છે, તમને જેમ કરવું એમ કરજો. નહીં, ખુદાએ સાથે સાથે ગીધ પણ મોકલાવ્યા, હાદી પણ મોકલાવ્યા, નબી અને ઇમામોને પણ રાખ્યા, સાથે સાથે કિતાબો પણ આવી. જે જમાનો હતો એવી કિતાબ હતી, તૌરાતના જમાનામાં, નબી મૂસાના જમાનામાં તૌરાત આવી, ઈ જમાનાના માટે હતી. ત્યારબાદ ઇન્જીલ આવી, હઝરત ઈસા પાસે ઇન્જીલ દેવામાં આવી, આપણા નબીને કુરાને શરીફ દેવામાં આવ્યું. આ કુરાન બધી કિતાબો પછી એક મુકમ્મલ કિતાબ છે, એના અંદર બધા અહકામ પૂરા પૂરા બયાન કરવામાં આવ્યા છે. આ સૌથી છેલ્લી છે કારણ કે એના પછી કોઈ કિતાબ નથી આવવાની. આપણા નબી કાયનાત માટે નબી છે કારણ કે એના પછી કોઈ નબી નથી આવવાના. ખુદા કહે છે કે મેં તમારા માટે હિદાયત મોકલાવી, સાથે સાથે તમને અમલ કરવા માટે મોડેલ પણ મોકલાવ્યા કે તમે જોવો કે તમારા નબી તમારા ઇમામ કેવી રીતના દુનિયાની અંદર જિંદગી વિતાવે છે. અને આપણે દરરોજ મજલિસની અંદર જોતા હતા કે આપણા રસૂલ શું કીધા, આપણા ઇમામો શું કીધા, કેવી રીતના પોતાની જિંદગીને વિતાવતા હતા. તો આપણે આ હદીસ ઉપર ચર્ચા કરી રહ્યા હતા કે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે રસૂલ અકરમ પાસે જિબ્રાઈલ અમીન આવે છે અને રસૂલને કહે છે, યા રસૂલલ્લાહ, મારી ખ્વાહિશ એ છે કે કાશ અગર હું ઇન્સાન હોત તો હું સાત કામ કરત. અને ત્યારબાદ રસૂલલ્લાહ ઇમામ અલીને આ સાત કામની નામ દઈને કહે છે કે યા અલી, જ્યારે જ્યારે તમને આ મોકો મળે તો તમે આ કામને અંજામ આપજો. એના અંદર સૌથી પહેલે હતું નમાઝે જમાઅતની અંદર ભાગ લેવું. આપણે એના ઉપર ઘણી ચર્ચા કરી લીધા. ખાલી એક જ ચીજ કે જ્યારે નમાઝે જમાત થતી હોય, વાજિબ નમાઝે જમાત, તો એના બારામાં હુકમ છે કે એને બહુ લંબાવો ના, એટલે બહુ લાંબી લાંબી સુરા લાંબા લાંબા કુનૂત ના પડો, તાકે બધા આના અંદર ભાગ લઈ શકે. જો જે માણસ કામે જતો હોય એના પાસે એટલો સમય ના હોય કે એ જાજીવાર મસ્જિદમાં બેસી શકે, એના પાસે એટલો જ સમય હોય કે જલ્દી જલ્દી નમાઝ પડીને પાછો પોતાના કામે ચાલ્યો જાય, એના માટે હુકમ છે કે તમે નમાઝે જમાત જે વાજિબ નમાઝો છે એને બહુ જ ના લંબાવો. સુન્નત નમાઝ, દુઆ, ઝિક્ર, તમને જયારે એના માટે તો કઈ ટેમ છે જ નહીં ને. તમને જયારે પડવું હોય, જયારે અલ્લાહ સાથે વાત કરવી હોય, જયારે અલ્લાહનું જિક્ર કરવું હોય, તમે આઝાદ છો. પણ વાજિબ નમાઝે જમાતને બહુ જ ભાર દેવામાં આવ્યું છે કે નમાઝને જમાતની સાથે અદા કરો. ત્યારબાદ બીજું હતું ઉલમાની મજલિસમાં બેસવું. એવા ઉલમા કે જે તમને દીન તરફ લઈ આવે, જે તમને હક વાત શીખાડે, જે તમને ખાલી મસ્કા ના મારે કે બસ તમારી જન્નત બાકી છે, તમને કહે કે તમને શું કરવાનું છે તો તમે જન્નતમાં પહોંચશો, એ તમને કહેશે કે તમને શું નથી કરવાનું તાકે તમે જહન્નમનો હિસ્સો ના બની જાઓ. ત્યારબાદ આપણે જોયું ત્રીજી વસ્તુ કે માણસોના વચમાં સુલો કરાવી. અગર આપણે જોઈ રહ્યા હોય કે બે માણસની અંદર કજિયા શરૂ થઈ રહ્યા છે, તો જલ્દીથી એ આગને ઠારી નાખો, એને જલ્દી જલ્દી બંધ કરી નાખો. અને અગર કોઈ બેના વચમાં નાચારગી થઈ ગઈ છે, એકબીજાના મન દુઃખ થઈ ગયા છે, એકબીજા સાથે બોલાચાલી બંધ થઈ ગઈ છે, તો એક મોમિનની એક મુસલમાનની કોશિશ હોવી જોઈએ કે જ્યાં સુધી બને એમ કોશિશ કરીને આ બંનેના વચમાં સુલો કરાવી દે. પછી હતું યતીમો ઉપર એહસાન કરવો. યતીમો મુઆશરાના સૌથી નબળા ભાગ છે કે જે લોકો પાસે કોઈ વડીલ નથી, જેના પાસે કોઈ રસ્તો દેખાડવા વાળું નથી, જેની કોઈ હિફાજત કરવા વાળું નથી. એટલે બધા મુસલમાનોનો, બધા મોમિનોનો ફરજ છે કે યતીમોનો ખ્યાલ કરે અને એના અંદર પોતાનો હિસ્સો નાખી અને એની મદદ કરે. એના અંદર આપણે જોયા હતા કે ખાલી યતીમ ઈ નથી કે જે મા અને બાપ વગર ના હોય, બલ્કિ યતીમ ઈ પણ છે કે જેના પાસે કંઈ અખલાક નામની, કંઈ તરબિયત નામની વસ્તુ નથી. પછી એના પછી આપણે આગળ ગયા હતા કે મરીઝની ઇયાદત કરવી, મરીઝને જોવા માટે જવું. ત્યાં પણ આપણે ચર્ચા કર્યા કે જ્યારે આપણે મરીઝને જોવા જાય છે ત્યારે અલ્લાહ બહુ જ ખુશ થાય છે, અને ત્યારે દુઆઓ કબૂલ થાય છે, મરીઝનું દિલ પણ ખુશ થાય છે, અને અલ્લાહ પણ એનાથી રાજી છે. આપણને વારંવાર કહેવામાં આવે છે કે જ્યારે તમને કોઈના સમાચાર મળે કે તે બીમાર પડી ગયો છે, તો તમે એના સમાચાર પૂછો. અગર પોતે જઈ શકો તો પોતે જાઓ, અગર નથી જઈ શકતા તો હવે ફોનની સગવડ છે, મેસેજની સગવડ છે, આપણે એકબીજાના સમાચાર લેતા રહીએ. ત્યારબાદ આપણે કરતા હતા, છેલ્લી વખત જે આપણી વાત થઈ હતી એ હતી તશીએ જનાઝા, એટલે કે કોઈના મરણની અંદર ભાગ લેવું, એના ક્રિયાઓની અંદર આવીને બેસવું, ભાગ લેવું, એ લોકોના કુટુંબ વાળાઓને તસલ્લી આપવી, એ લોકોને હિંમત દિલાવી, એ લોકોનું ધ્યાન રાખવું. આ જિબ્રાઈલની આશા છે કે અગર હું ઇન્સાન હોત તો આ બધા કામ હું કરત. છેલ્લી વસ્તુ જેના ઉપર આપણે આજે ચર્ચા કરશું કે જિબ્રાઈલ કહે છે, યા રસૂલલ્લાહ, અગર હું ઇન્સાન હોત તો હું હાજીઓને પાણી પીવડાવત. આ છેલ્લી વસ્તુ જિબ્રાઈલ આશા કરે છે કે કાશ હું ઇન્સાન હોત તો હજમાં જે હાજીઓ મોજૂદ છે એ લોકોને હું પાણી પીવડાવત. તમે જોયું સિવાય નમાઝ અને ઉલમાઈ હકને બીજા બધા કામ શું છે? બીજાઓની ખિદમત કરવી, યતીમનો ખ્યાલ કરવો, સિલે રહેણી કરવી, મરીઝને જોવા જવું, કોઈ ગુજરી જાય તો એના અંદર ભાગ લેવું, હાજીઓને પાણી પીવડાવવું, ઇસ્લામની અંદર હક્કુલ્લાહ પણ છે અને એક મોટો ભાગ હક્કુલ નાસ પણ છે. અને આપણે જ્યાં મજલિસની અંદર ચર્ચા કરી લીધા કે કયામતના દિવસે હક્કુલ નાસના બારામાં બહુ જ સખત સવાલ કરવામાં આવશે, તો ઇન્સાન વિચાર કરે કે એવું તો નથી કે મારા ઉપર કોઈનું હક રહી ગયો હોય. હજ શું છે? હજ વાજિબાત દીન છે. આપણે નમાઝ પૂરું દિન પડે છે ને, તૌહીદ, આ તો ઉસૂલ દિન છે. તૌહીદ, નબુવત, અદાલત, કયામત અને ઇમામત, આ પાંચ થયા. એના પછી છે ફુરુએદીન, નમાઝ, રોઝા, પછી હજ. હજ ફુરુએદીનનો ત્રીજો ભાગ છે. આ વાજિબાતમાંથી છે અને એના માટે ઘણી હદીસો આવેલી છે. રસૂલ ફરમાવે છે કે યા અલી, અગર કોઈ પાસે તાકાત હોય હજમાં જવાની અને એ હજમાં ન જાય તો જાણે એ કાફર છે. કારણ કે ખુદાએ કીધું છે કે જે માણસ પાસે તાકાત હોય હજમાં જવાની અને એ હજમાં ન જાય, જેના પાસે તાકાત હોય હજમાં જવાની એના માટે જરૂરી છે કે એ હજમાં જાય, અલ્લાહના ઘર તરફ જાય. અગર જો એ નહીં જાય તો એ પોતાનું નુકસાન પોતે કરશે, અલ્લાહ બેન્યાઝ છે. અને પછી જે ઇન્સાન પાસે તાકાત આવી જાય હજમાં જવાની, પણ એ ખેંચે ખેંચે, આવતા વર્ષે, આવતા વર્ષે, આ વર્ષે આ કામ છે, આવતા વર્ષે, આ વર્ષે આ કામ છે, આવતા વર્ષે, આટલું મોડું કરે, આટલું મોડું કરે, ત્યાં સુધી કે એને મોત આવી જાય, તો રસૂલલ્લાહ ફરમાવે છે કે કયામતના દિવસે યા તો એ ઈસાઈ ઉભો કરવામાં આવશે યા યહૂદી ઉભો કરવામાં આવશે, પણ મુસલમાન ઉભો નહીં થાય. એટલે રસૂલના દીનમાંથી નીકળી જશે. એક ફેરે હજ વાજિબ થઈ ગયું, જેમ જલ્દી બને એમ એને અદા કરવાનો હુકમ છે. એનાથી ને મોઢાને ન ફરાવો, હજ વાજિબ છે. ઘણી વખત આપણે કહે છે આ વર્ષે વાકાંસમાં જાવશે ને આવતા વર્ષે હજમાં જશું. નહીં ભાઈ, મોતની કોઈને ખબર નથી ક્યારે આવશે. આપણે આ કોવિડના જમાનામાં જોઈ લીધા ના કેટલા જવાન આવેલા ગયા, કેટલા બુઝુર્ગો અલ્લાહની રહેમતે પહોંચી ગયા. મોત કોઈને પૂછીને આવે છે? કોઈને પૂછીને નથી આવતી. કોવિડ ના હોય તોય કોઈને પૂછીને નથી આવતી. અઝીઝાની ગિરામી, હજ અગર વાજિબ થઈ ગઈ છે તો એને અદા કરવાની અંદર મોડું કરવાની મનાય છે. અને હજનો સવાબ કેટલો છે ત્યાં પણ આપણે છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે જે ઇન્સાન હજ માટે તૈયાર થાય છે અને મક્કાની અંદર પગ રાખે છે, મક્કાની અંદર, ગામ મક્કાની અંદર દાખલ થાય છે, તો અલ્લાહ બે ફરિશ્તાઓને એના પાસે રાખે છે. એ બે ફરિશ્તાઓનું કામ શું છે? એ બે ફરિશ્તાઓ એની તવાફ, એની નમાઝ, એની સહીની હિફાજત કરે છે. અને જ્યારે આ ઇન્સાન હજના એકામ કરતા કરતા અરફાત સુધી પહોંચે છે, અરફાતમાં ખબર છે ને રહેવાનું છે, અરફાતમાં દિવસનો ભાગ પસાર કરવાનો છે. અરફાતનો દિવસ જ્યારે એક ઇન્સાન પસાર કરે છે તો આ ફરિશ્તા એને કહે છે, એ ફલાં ઇબને ફલાં, તને મુબારક થાય, તારા આગલા ગુના બધા માફ થઈ ગયા, હવે આવતી ફેરે ધ્યાન રાખજે. એટલે તે જેટલા હવે અહીંયાથી નવી શરૂઆત છે તારી, તારાથી ભૂલ થઈ ગઈ બરાબર છે, પણ ખુદાએ તને માફ કર્યો, કારણ કે તું હજમાં આવ્યો, તે મહેનત કરી હજની, હવે નુવો દેપા પોઈન્ટ ઝીરોથી ચાલુ થશે. હવે ધ્યાન રાખજે આગળ પાછી ઈજ ભૂલ ના કરજે. પણ કેવો હજ, કેવો હજ? પહેલી વસ્તુ, હજ કબૂલ થવા માટે હલાલ કમાણીથી હજ કરે. અગર કોઈ ઇન્સાનનો કારોબાર જ હરામનો હોય, અગર કોઈ ઇન્સાન વ્યાજનું કામ કરતો હોય, સૂદનો કામ કરતો હોય, ને પછી પૈસા બહુ જાજા થાય, પછી એમ થાય કે ચાલો હજ કરી આવું, શું એ હજ કબૂલ થશે? અગર કોઈ ઇન્સાન કોઈનું પૈસો ખાઈ ગયો છે, અદા નથી કરતો, કરજ અદા નથી કરતો, વારસો અદા નથી કરતો, યા પણ કોઈ પણ એવી જગ્યાથી એના પાસે રોજી આવતી હોય કે જે હલાલ ન હોય, જે હરામ રસ્તો હોય, એનાથી ને હજ ના કરે, નકર કઈ ફાયદો નથી. આપણને ઇમામની હદીસમાં મળે છે કે અગર કોઈ હરામ પૈસાથી હજમાં જાય છે, હરામ કમાણી વાપરીને હજમાં જાય છે, તો જ્યારે એ કહે છે ને લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક, તો વાંથી જવાબ આવે છે લા લબ્બૈક વલા સાદૈક. બંદો કહે છે પરવરદિગારા હું આવ્યો છું, ખુદા કહે છે મને તારી જરૂર નથી, તારી લબ્બૈક કબૂલ નથી, ના તારું હજ કબૂલ છે, તું જા. એટલે એ ફકત જાય છે ને થાકોડો લઈને આવી જાય છે. અઝીઝાને ગિરામી, હજ ઉપર જાય પહેલી વસ્તુ જે કમાણીથી હું હજમાં પગલો મૂકું છું એ હલાલની હોવી જોઈએ. આ બહુ જરૂરી છે. રસૂલ અક્રમ ફરમાવે છે કે જે ઇન્સાન હરામ રીતે માલને ભેગો કરે છે, પૈસા બહુ અભાર લાગે છે, બહુ સરસ લાગે છે, પણ અગર હરામથી પૈસો ભેગો કરેલો છે તો એ માલમાંથી ના સદકો કબૂલ છે, ના ગુલામને આઝાદ કરવું કબૂલ છે, ના હજ ઉમરા એનાની અંદર અદા કરવા અદા કબૂલ થશે એમાં, બલકે આ પૈસો આખિરત માટે એના માટે વબાલ થઈ જશે, એને જહન્નમમાં નાખવામાં આવશે, કારણ કે આ હરામની કમાણી છે. હલાલની કમાણી કેટલી જરૂરી છે, કેટલી મહત્વ રાખે છે, આપણે અવારનવાર ઇમામોના કિસ્સાઓમાંથી સાંભળે છે કે એક માણસ હતો, એ ઇમામને મળવા માટે મદીના જાય છે, બધાય એને ખુમ્સનો પૈસો આપે છે, એક ગરીબ બાયડી આવે છે, એને બે દિનાર આપે છે કે આ મારા ઇમામને તું ખુમ્સના આપી દેજે, તો ઓલા લઈ જવાવાળાને એમ થાય છે આટલા બધે, કોઈ 100 આપે છે, કોઈ 200, કોઈ 1000, કોઈ 2000, આ બેની શું કિંમત છે, પણ રાખી દે છે કે હાલો મોકલાવ્યા છે તો 99 ભેગા 100 આ પહોંચાડી દઈશ ઇમામને. જ્યારે એ બધી ખુમ્સનો માલ લઈને ઇમામ પાસે જાય છે તો ઇમામ આ બધું હટાવીને કહે છે, ઓની બાયડીએ જે બે દિનાર દીધા હતા એ મને આપ, કારણ કે એ હલાલની કમાણીના ખુમ્સ હતા. અઝીઝાની ગિરામી, અલ્લાહને કોન્ટિટી નથી ખપતી, અલ્લાહને ક્વોલિટી ખપે છે. અલ્લાહ કહે છે તમે, આપણને એમ છે કે હું નમાઝ જાજી જાજી પડું, અલ્લાહ એ નથી જોતો, અલ્લાહ તમારું દિલ જોઈ છે, તમારું દિલ કેટલું નૈમું છે મારા સામે, કેટલા તમે મારી વાતને વગર કજીએ કબૂલ કરો છો, આપણને ઘણી વખત અમુક ચીજો ગળાથી ઉતારવી મહેનત પડે છે. આપણને એમ થાય આપણા બાપ દાદા તો આટલા વર્ષ ત્યાં કરતા હતા, હવે આ બધું નવું નવી જેને બધું નવું કાઢી આવે છે. ના, નવું નથી કાઢતા. તમને ખબર છે જયારે ડાક્ટરો દવા બનાવતા હોય પછી એના ઉપર રિસર્ચ ચાલુ હોય, થોડાક વખત પછી ખબર પડે કે આ દવા બરાબર નથી, તો એ લોકો ઉભી રાખ દે ને નવી દવા કાઢે, કે ઓલી જૂની દવા તો હું પીવા રાખીશ, કે ના ના ભલે મને આનાથી કોન્સર થાય હું તો આજ પીશ. એમ નથી અજીજાની ગિરામી. જેમ જેમ આપણે શીખતા જાય, સમજતા જાય, ધર્મને સમજતા જાય, પોતાને કબૂલ, પોતાને બદલાવીએ, અલ્લાહના હુકમને જાણીએ. અલ્લાહે શું કીધું છે, ગઈકાલે નહોતી ખબર, આજે ખબર પડી, તો આપણે વાપરે નહીં ચીજને કે ના વાપરે. ગયા વખત ફોન ના હતા તો આપણે એમ કહેશું કે હા આ ફોન તો નવા છે હું નહીં વાપરું. વાપરીએ છીએ કે નથી વાપરતા? આજથી 50-100 વર્ષ પહેલે ફોન હતા ના હતા? આવા ફોન તો બિલકુલ ના હતા. ઇન્સાન બદલાય છે, શીખતો જાય છે. અલ્લાહ કહે છે મને એ જોવું છે મારા હુકમનું તું કેટલું પાલન કરે છે. મેં કીધું છે એના ઉપર તારું માથું નમે છે કે નથી નમતું? અજીઝાને ગ્રામી, રસૂલે ખુદા કહે છે હલાલ પૈસાથી હજ કરો, નકર કબૂલ નથી. દુનિયામાં એવા કેટલા માણસો છે અજીઝાને ગ્રામી જે માણસોને કતલ કરે છે પૈસા માટે, અને પછી હજમાં જાય છે. લોકોને એમ થાય છે કે હજ કરશું તો બસ બધું ધોવાઈ ગયું. નહીં ધોવાય, નહીં ધોવાય અજીઝાને ગ્રામી, કારણ કે અલ્લાહ આલિમ છે. એને આપણા બધા કામોની ખબર છે, આપણા દિલમાં શું છે ને એને ખબર છે. આપણે સતાવી નથી શકતા અલ્લાહ પાસે. હલાલ કામથી હલાલ રોજી કમાવી, એમાંથી અગર તમારા પાસે ઇસ્તેતાત બને, એમાંથી અગર તમારા પાસે આટલું ભેગું થઈ જાય, તમારી સાંતે સારી હોય, તમારા પૈસા હોય, તમારું ઘર બાર બધું ખૈરિયતની સાથે હોય, તમે જાઓ અને જ્યારે આવી જાઓ ત્યાર સુધી તમારું ઘરનો ખર્ચો હોય તમારા પાસે, તો તમારા ઉપર હજ વાજિબ થઈ જાય. અને એ વાજિબ રહેશે જ્યાં સુધી કે તમે અદા નહીં કરો. અને પછી હજ શું છે, શા માટે ખુદાએ હજ રાખી છે, અને શા માટે ખુદાએ હજ મક્કાની અંદર રાખી છે? રાખું તું સ્વિસમાં, ખબર નથી સ્વેદમાં, રિયોમાં, અંગ્લેન્ડમાં, આટલા બધા શાતો છે, એટલા મોટા મોટા ગામ છે, શા માટે ખુદાએ ઓલા ડેઝર્ટની અંદર, સહેરાની અંદર હજરત ઇબ્રાહીમને મોકલાવ્યા કે જાઓ વા મારું ઘર બનાવો? નબી અલ્લાહ ઇબ્રાહીમે ભીત જયારે ઊંચી કરી ખાને કાબાની, ત્યારે અલ્લાહ હુકમ આપ્યો હતો ને કે આ ઊંચી કરો, આ અલ્લાહનું ઘર બનાવો, અહીંયા માણસોને બોલાવો, અહીંયા હજના અહેકામ છે. તો ખુદાએ માં રાખ્યું છે કે એ ઇન્સાન આ હજ તારી નિયત હોવી જોઈએ, અલ્લાહ માટે જાઉં છું, ફરવા માટે નથી જાતો, હું તારા હુકમ પ્રમાણે, હુકમ માટે હું હજ તરફ આવું છું. અને પછી ખુદાએ કીધું હજની નિયત કરી, હવે એક સરખા કપડા પહેરવાના છે. ઓલું આર્માનીનું, ઈફસાન લોરાનું એહરામ, એ કઈ નહીં ચાલે. સિવેલું એક કપડું નથી ખપતું મને, ઉપરનું એક કપડું, નીચેનું એક કપડું, બસ. ઔરતો માટે જે ઔરતોનું લિબાસ છે, જે આ ચાદર છે, અબાયા છે, હજ માટે કાફી છે. મરદો માટે ધોરા બે કપડું, એહરામના બે કપડા, એક ઉપલું એક નીચલું. ખુદાએ કીધું આ કાઢ તારી બધી, મારું કપડું, મારું માલ, મારી પાકીટ, મારા બૂટ, મારા શેમીઝ, અહીંયા લોગો છે, પછવાડે લખેલું છે. હું તમને શું કહું, માણસો જ્યારે, તમને ખબર છે ને જ્યારે કોવિડ હતું બધું લાઈવ ચાલતું હતું, મરસિયા આવે, કોલ ઊંચી કરેલી હોય કારણ કે નીચે લખેલું છે આર્માની, તો ઓલું દેખાય કેમેરામાં કે મેં આર્માનીનું શેમીઝ પહેર્યું છે. તમે વિચાર કરો ઇન્સાન કેવી રીતના શોખ થાય છે એને દેખાડવાનું. મારા પાસે અગર લકોસની પાકીટ હોય અને હું દુકાનમાંથી પાકીટ લઈને નીકળીશ ને, તો રસ્તામાં તમે જોજો, તમે પોતે જ આ એક્સપિરિયન્સ કરી જોજો, તમે તમારી જિંદગીમાં મેં કર્યું છે એટલે હું તમને કહું છું. તમે જે દિવસે નવી પાકીટ લઈને નીકળશો ને, તમે રસ્તામાં જેટલા હાલતા હશે ને બધાની પાકીટ ઉપર નજર હશે તમારી. તમે આ એક્સપિરિયન્સ કરી જોજો, મેં કર્યો છે એટલે મને, ત્યારે મને એમ થયું કે જો આજે, કારણ કે મારા હાથમાં એક નવી પાકીટ છે, તો હું જોઉં છું કે ઓલાની પાકીટ, ઓલીની પાકીટ કેવી છે, ઓલીની તાઈ કેવી છે પાકીટની, ઓલી કાળી છે, મારી વેર છે, હું સરખી લીધી નથી લીધી. જીજાની ગિરામી, અલ્લાહે કીધું હજમાં આવું છે, એક સરખા કપડા પહેરી આવો. આ કયામતનો મંઝર છે, બધા કફનમાં હશે કયામતના દિવસે, બધા એક સરખા હશે. એ અહેરામમાં ખિસ્સા નથી કે હું પૈસા રાખી શકીશ, કાંઈ નહીં થાય અહેરામમાં. ખુદા કહે છે આ અહેરામ કઈ હજનો તમે પહેરો છો, જાણે તમે આખિરત ને યાદ કરો. બધાયમાં ભેગા હશે, આખી દુનિયાની મખલુક કયામતના દિવસે ભેગી હશે. જેવી રીતના હમના અરફાતની અંદર, તવાફની અંદર, ખાને કાબાના બાજુમાં મીનાની અંદર આખી દુનિયાના માણસો એક સરખા કપડા પહેરેલા છે. નથી ખબર આમાંથી કોણ ઇન્જિનિયર છે, કોણ ડાક્ટર છે, કોણ મજદૂર છે, નથી ખબર. અલ્લાહની નજરમાં બધા સરખા છે, એક યુનિફોર્મ છે. પણ ઇન્સાન એટલો હજને લ્યુક્સમાં બનાવવાની કોશિશ કરે છે. તમે જો હજની અંદર કેટલી જાતના હજ છે, લક્ઝરી હજ, એક્સ્ટ્રા લક્ઝરી હજ, ડિલક્સ હજ, એટલે લ્યુક્સ, એનાથી વધારે લ્યુક્સ, એનાથી વધારે રાપિડ અને લ્યુક્સ. ફોર એક્ઝામ્પલ 15 દિવસમાં હજ, 4 દિવસમાં હજ, 10 દિવસમાં હજ. પછી હોટલોની હોય, બારીમાંથી ખાને કાબા દેખાતું હોય, બુફેમાં આટલા બધા ખાવાના હોય. અને અજીઝાને ગિરાની, ખુદા કહે છે તું મુસલમાન છો, તું આવ્યો છે અહીંયા, મેં તને બોલાવ્યા છે તાકી બધા મુસલમાનને તું જો. અજીઝાને ગિરામી, આપણે જયારે ઓલા બુફેમાં આટલું બધું ખાવાનું જોઈ છે અને બારે માણસો એક પાણીને એક પાન ખાઈને હજ કરે છે અજીઝાને ગિરામી. અને જયારે જેટલું ખાવાનું ને આટલું આપણે અસરાત કરે છે, કારણ કે આપણે ખોજા છે, આપણને આળસ થાય કે પાછું વળી ઉભું થઈને જવું, આ સાનીમાં લેવું, હાલ બધું લઈ લે. પણ ઇન્સાન પહેલે આંખથી ખાય છે, એને એમ થાય આઈ ખાઈશ, આઈ ખાઈશ, પોલું એ ખાઈશ. અજીઝાને ગિરામી, હજમાં ગયા છો ને, ઇબાદત ઉપર ધ્યાન રાખો તમારી, ખાને કાબાથી ફાયદો ઉઠાવો. મેં એવા એવા માણસોને સાંભળ્યા છે, અમને આ ખાવાનું ના મળ્યું ને અમારી ચાય ઠરી જતી હતી. અને એવા માણસો એ છે જે કહેતા હતા ચાય મળે ના મળે, અમે અહીંયા આવ્યા, અમારા માટે એ જ નસીબદાર. અમે લોકો મહેનત કરી, પૈસા ભેગા કરી, કોશિશ કરી કરીને, રાત દિવસ પૈસા જોડી જોડીને હજમાં આવ્યા હોય. કેના માટે આવ્યા હોય? આ લ્યુક્સ ખાવા માટે નહીં. લોકો આવ્યા હોય જેમ વધારે ખાને કાબામાં બેસી શકું, જેમ રસૂલની મસ્જિદમાં બેસીને ઇબાદત કરી શકું, જેમ હું મારા અલ્લાહ સાથે જોડાઈ શકું. અજીઝાને ગિરામી, નિયતિ લઈને જાઓ હજની, કે મને આ હજમાં કઈ લઈને આવું છે. ખાલી હાજિયાણીનું લકબ ના હોય, સાથે સાથે હું કઈ હજમાંથી પોતાને બદલાવીને લઈ આવું તો કઈ ફાયદો થશે. ખુદાવંદે આલમે હજની અંદર ફલસફાઓ રાખ્યા છે. સલવાર તો હજના આઈટમમાં પહેલું છે એહરામ, બીજું છે શિકાર ના કરવું. આપણે શાસ નથી કરી શકતા હજના જમાનાની અંદર, સિવાય કોઈ એવું જાનવર હોય કે જેનાથી આપણને જાન નો ખોફ હોય, ફોર એક્ઝામ્પલ સરપ હોય. હવે આજના જમાનામાં જે ખાને કાબા બનેલું છે અને મસ્જિદુલ હરામ બનેલી છે, એક જમાનામાં એ ના હતું, ખાલી ડેઝર્ટ હતું. હવે એ બધું મારણું ને બની ગયું છે. તો શિકાર હરામ છે, શાસ હરામ છે. શાદી કરી શકે છે હજમાં? ના. એહરામ પહેરી લીધું, નથી કરી શકતા નિકાહ, નથી કરી શકતા. પછી ખુશ્બુ રાખી શકે છે? ના. કોઈ પણ જાતની ખુશ્બુ, ખુદા કહે છે માટેરિયલ થી દૂર થાવ, તમે બધી ચીજ માટેરિયલ ને મૂકી દો, મારા માટે થોડા દિવસ મૂકી દો, શાદી ને મૂકી દો, શાસ ને મૂકી દો, કપડા ને મૂકી દો, ખુશ્બુ ને પણ મૂકી દો. હજી વાં ગરમીનું ગામ છે એટલે બધી જાતના માણસો હોય, બધી જાતની ઓદર હોય. ખુદા કહે છે બહુ ખુશ્બુની આદત છે તને, તારા શામરમાં પારફ્યુમ હોય, તારા શરીર આખું પારફ્યુમે હોય, તારી સાલદોમાં પારફ્યુમ હોય, બધું પારફ્યુમે હોય. અહીંયા આવ હજમાં, મારા સારું મૂકું, જો તારા બાજુમાં કોણ છે, એ કેવી હાલતમાં છે. ઇન્સાન બધા આસાન સફર કરીને નથી આવતા અજીઝાની ગિરામી, ઘણા હાલીને પણ હજમાં આવે છે. કારણ કે આપણે અભિયોમાં બેસીને જાય છે તો મને એમ થાય છે કે બધા એમ જ આવ્યા છે, નથી ખબર કોણ ક્યાંથી આવ્યું છે, કોણ ક્યાં ઉતર્યું છે, કેટલી દૂર એની હોટલ છે, કેટલું ઈ હાલીને અહીંયા સુધી આવે છે. ખુદાએ કીધું આ બધી બરદાશ્ત કરો, જાત જાતની સુગંધ બરદાશ્ત કરો, માટી હશે, ધૂળ હશે, તડકો હશે. ચહેરા ઉપર કપડો રાખવાની મનાઈ છે હજમાં, તમારો ચહેરો ખુલ્લો રાખો. ખુદાએ મારી ચામડી આખી બગડી જશે, કેમ કરીશું, મારી ક્રેમ્સોલેર નથી નાખી. ખુદા કહે છે બધું મૂકી દે, મારા માટે તું આવી છો યા તું આવ્યો છો, તો મારા માટે તારી નિયત રાખ, અલ્લાહ માટે મૂકી દે. પછી ખુદા કહે છે એકબીજાને ખરાબ કેવું રજા છે હજમાં? બિલકુલ નહીં, બિલકુલ. તમે કોઈ સાથે સખત વાત નથી કરી શકતા. આ લોકો મારે છે, ખબર નથી કઈ કોમ ક્યાંથી આવી ગઈ છે અહીંયા, ખાને કબા ખાલી મારું છે, રેઝર્વે કહ્યું તું મેં રાઉન્ડ દેવું અલ્લાહ સાથે નથી. અલ્લાહનું ઘર બધાય માથે છે. બધી કોમ અલગ છે, બધા કલ્ચર અલગ છે, બધી જાત અલગ છે, બધા ઇન્સાન અલગ છે, બધાનું ઈમાન અલગ છે. એક જ બીચમાં આપણે સાથે બેઠા હોય ને ચડબડ થઈ જાય. શેતાન ત્યારે બહુ અહીંયા બાજુબાજુમાં ફરતો હોય, થાકોડો હોય, ગરમી હોય, નીંદર પૂરી ના થઈ હોય, ખાવાનું સરખું ના મળ્યું હોય, તબિયત સારી ના હોય. આવ્યા છો હજમાં, બરદાશ્ત લઈને આવો. એવા એવા માણસોને મેં જોયા છે કે એક સાથ ઉપાડવા સારું, બાજે બાજે શું મારે એકબીજાને. તમે હજમાં આવ્યા છો, હું નહીં ઉપાડું ને તું ના ઉપાડ ને તું કેમ અહીંયા રાખો ને તું કેમ અહીંયા રાખી ને આ ચાદર મારી હતી ને મારું તસ્બી ક્યાં ગઈ ને. હજમાં આવ્યા છો, તમારી જબાનનો ખ્યાલ રાખો. રજા નથી જેમને તેમ બોલવાની. સૌથી વધારે અહીંયા આપણે ફરિયાદમાં આવી જાય છે આ ઝિયારત અને હજની સફરની અંદર. પછી ખુદા કહે છે, ખુદાનો હુકમ છે, તમે મક્કામાં આવ્યા, મક્કા અમનનું શહેર છે. અહીંયા ઓલું પાંદડા તોડવા અને ફૂલ તોડવા અને ઝાડને લત મારવી અને જીવડાઓને મારવા રજા નથી. એહરામ પહેરી લીધું, હવે તમારા ઉપર જીવાત બેસે એને આઈસ્પેકથી હટાવો, તમે એને મારી નથી શકતા. રજા નથી મારવાની. તમે ઝાડને નુકસાન નહીં, ખુદાએ કીધું આ મારું ગામ છે, મક્કા અહીંયા મારું ઘર છે, અમનની જગ્યા છે. કીડા માટે અહીંયા રજા છે, કીડા અમનમાં છે. અહીંયા ઇન્સાનને ઈજા પહોંચાડવાની રજા નથી. ઝાડ જીવન જંતુ જે હોય, જીવાત હોય, એને રજા નથી કે આપણે એને નુકસાન પહોંચાડી શકીએ. હજ અઝીઝાની ઈરાની મોટી ઈબાદત છે, પણ એના માટે તૈયારી કરીને જાય. આપણે યાદી કરે છે હું શું લઈ જઈશ, કપડાં કેવા ખપે, ધોરા ખપે, કોટોના ખપે, ભરતવાળા ખપે, સાદા ખપે, નમાઝી ચાદર હાલશે કે નહીં હાલશે, આ ખપશે કે નહીં ખપે, ચંપલા કેવા ખપશે, શું હશે. એ બધું માટેરિયલ બરાબર છે, કારણ કે એમાં જરૂર તો પડે ને આપણને. કપડાં વગર તો હજ નથી થતું, કપડું ખપશે. પણ એના કરતાં વધારે એ તૈયારી કરો કે હું ક્યાં જઈ રહી છું અને વાહ મને શું લેવાનું છે. અલ્લાહનું ઘર છે મારા સામે, એ જગ્યા કે જ્યાં ઇમામ હુસેન જ્યારે નીકળતા હતા વારે વારે ચહેરો ફરાવીને જોતા હતા. અલ્લાહના રસૂલ હજ કર્યા છે, ઇમામ અલી ચોથા ઇમામ, આપણા બધા ઇમામો હજ કર્યા છે. કે જગ્યાએ હું જઈ રહી છું જીના હજ, અલ્લાહનું ઘર, અલ્લાહના રસૂલનો રોઝો. આ બધી જગ્યા અદબની જગ્યા છે, રેસ્પેની જગ્યા છે. અહીંયા મારાથી ભૂલ ન થવી કપે. અને સાથે સાથે હું મારા સાથીઓનો પણ ખ્યાલ રાખું. જિબ્રાઇલ શું કહે છે, યા રસૂલ અલ્લાહ હું ઇન્સાન હોત તો હાજીઓને પાણી પીવરાવત. પાણી પીવરાવવાનું કેટલું સવાર છે. ઇસ્માઈલ એક માણસ હતો છતાં ઇમામના જમાનામાં. તમને ખબર છે ને, જ્યારે આપણે એકબીજા ગ્રુપમાં જાતા હોય તો વાત કરતા હોય કે આમ થયું આમ થયું, પણ પછી મને તવાફ કરવામાં આટલું મોડું થઈ ગયું, મને ઝિયારત આપણે હરમમાં જાય તો આપણે કહેશું કે આ આ બધું કર્યા તો પછી હરમમાં જવાનું મોડું થઈ ગયું, પછી મને નમાઝ જમાત. આમાં જ આપણે વાત કરતા હોય, શિકાયત ના કરતા હોય, આપણે વાત કરતા હોય. તો આ ઇસ્માઈલ છતાં ઇમામ પાસે આવે છે અને બયાન કરે છે કે અમે સફરમાંથી આવ્યા ને. તો ઇમામને કહે છે કે યબ્દા રસૂલલ્લાહ અમે સફરમાં મક્કા આવ્યા તો પછી બધા મારા સાથીઓ તવાફમાં આવી લાગ્યા ને હું બધાના સામાન ઉપાડીને જ્યાં અમે રહેઠાણ હતું વાં મૂકવા માટે ગયો. પછી હું તવાફ માટે ગયો તો મને તવાફમાં મોડું થઈ ગયું. તો છતાં ઇમામ એને કહે છે સૌથી વધારે સવાફ તો તને મળ્યો, કારણ કે ન ફકત કે તે તવાફ કર્યો, હાજીઓની ખિદમત કરી, એ લોકોનું સામાન તું અહીંયાથી ઉઠાવીને વાં લઈ ગયો. આપણા ચોથા ઇમામની સીરતમાં જોઈ, મારા ચોથા ઇમામ જ્યારે પણ હજમાં જતા હતા તો એવા એવા કાફલાઓમાં ગરી જતા હતા જ્યાંને કોઈ ના ઓળખે. પછી એ લોકો રસ ઇમામ જે છે હાજીઓના કપડાં ધોતા હતા, થામ ધોતા હતા, એ લોકોની ખિદમત કરતા હતા. અને પછી કોક જો મારા જેવું ફરતો ફરતો ઇમામને જોઈ જાય પછી કાફલાવાળાને કે તમે શું કરો, તમને ખબર છે આ ચોથા ઇમામ છે જે તમારા કપડાં ધોઈ રહ્યા છે, બધી કાફલાવાળા એને ઓળખી જાય, એના પાસે માફી માંગે. પણ ઇમામ હાજીઓની ખિદમત કરતા હતા અઝીઝાને ગિરામી. અને પછી આ દેશ કેવું છે, જ્યાં ખાને કાબા છે એ ગરમ દેશ છે, ત્યાં ગરમી બહુ જ હોય. તો ગરમી હોય સૌથી વધારે શું પીવાય, પાણી પીવાય. ઇન્સાનને પાણીની જરૂર છે. તો એક તો એટલી ગરમી હોય, પછી આટલું માણસ હોય, પછી આટલું હાલવાનું હોય, તો એના અંદર સૌથી વધારે પાણીની સગવડની જરૂર હોય. પાણી હોય વાં, પણ જરૂરી નથી કે આપણા હાથમાં જરૂર. આજના જમાનામાં ભૂતઈને આ બધું છે, એ જમાનામાં તો ભૂત કે કાંઈ ન હતું. ત્યારે માણસો મશ્ક માને લઈને જતા હતા, પાણી જેટલું હોય એટલું વાપરે. તો છતાં ઇમામ ફરમાવે છે કે રસૂલલ્લાએ કીધું કે જે માણસ કોઈ તરસ્યાને પાણી પીવડાવશે, એવો તરસ્યો કે જેના પાસે પાણી હોય, યા પાણી મેળવી શકતો હોય, તે છતાં પોતે ઈ પ્યા તરસ્યાને પાણી પીવડાવે તો જાણે કે 70,000 નેકીનો સવાબ છે. અને પછી રસૂલે કીધું એવાને પાણી પીવડાવે કે જેના પાસે પાણીની સગવડ ના હતી. તો રસૂલલ્લાહ કહે છે એવાને એટલો સવાબ છે જાણે કે 10 ગુલામને આઝાદ કર્યા, એટલો સવાબ પાણી પીવડાવવાનું. રસૂલે ખુદાએ સપનું જોયું. શું જોયું? સપનામાં જોયું કે ચચા હમઝા અને જાફરે તૈયાર, કે જે ઇમામ અલીના ભાઈ છે, એ લોકો જન્નતમાં બેઠા છે અને ખજૂર અને ધરાક અંગૂર રેઝા ખાઈ રહ્યા છે. તો રસૂલલ્લાહ કહે છે હું એ લોકોના બાજુમાં ગયું અને મેં પૂછ્યું કે એ મારા ચાચા, જન્નતમાં તમને શું એમ લાગ્યું કે સૌથી સારામાં સારું કામ છે? જન્નતમાં તમે આવી ગયા છો તો તમને શું લાગ્યું સારામાં સારા કામ ક્યાં છે દુનિયાની અંદર કરવા માટે? તો એ જવાબ આવે છે, પહેલું છે દુરૂદ સલવાત પડવું, બીજું છે પાણી પીવરાવવું, તરસ્યાને પાણી પીવરાવવું, અને ત્રીજું ઇમામ અલીની સાથે મોહબ્બત રાખવી, સલવાત. તરસ્યાને ખાલી ઇન્સાનોને પાણી પીવડાવવું નહીં, જાનવરોને પાણી પીવડાવવું પણ સવાબ છે. રસૂલલ્લાહ એક વખત વઝુ કરવા માટે જતા હતા, એના હાથમાં પાણી હતું. રસૂલલ્લાહ પાણી જમીન ઉપર રાખ્યું તો એક બિલાડી, એક નિંદરી આવી અને એ પાણીને જોવા લાગી. તો રસૂલ સમજી ગયા કે આને તરસ લાગી છે ને એને પાણી પીવું છે. તો રસૂલલ્લાહ થામ બિંદરીના મોઢા આગળ કરી નાખ્યું, જેટલું એ જાનવરને પાણી પીવું હતું પોતે પી લીધી, પોતે હટી ગઈ. રસૂલલ્લાહ પાણી લઈ લીધું અને જે પાણી વહ્યું તો એના સાથે વઝુ કરી લીધું. ફક્ત ઇન્સાન જ નહીં, અગર આપને તમારું તો અહીંયા ગરમીનું ગામ છે, અગર જો તમને દેખાય કે બહુ જ સખત ગરમી છે અને જનાવર ચકલીઓ ને બધી ક્યાંથી લોકો પાણી મેળવશે, તો અગર આપણે એ લોકો માટે થોડું પાણીનું બંદોબસ એક ઠામ રાખી દે જ્યાં ખુલ્લી જગ્યા હોય વાં, કે એના અંદર પાણી રાખે, એ જનાવર પાણી આવીને પીએ, કેટલો સ્વભાવ છે. અલ્લાહની મખલૂક છે એ જનાવર, આપણે એનું ખ્યાલ કરવાનું છે. એક ગુનેગાર શખ્સ હતો બની ઇસરાયલમાં, બહુ જ ગુનેગાર, જાતો હતો, જોયું એક કુવો છે પાણીનો, કુવાની અંદર પાણી નીચે હોય, એને ખેંચવું જોઈ પાણીને, જોયું કે કૂતરોમાં બેઠો છે નીચે જોઈ છે, અને બિચારો કેમ કરે, કૂતરો નીચે તો ઉતરી ના શકે, પાણી ખેંચી ના શકે, તો એ સમજી ગયો કે આને તરસ લાગી છે કૂતરાને. તો એના પાસે એક પ્યાલો હતો અને એક કપડું હતું એના પાસે, તો એ કપડું ખોલી પ્યાલાને મહેનત કરીને બાંધીને પાણી નીચેથી ખેંચીને ઓલા જાનવરને આપ્યો. જ્યારે એ પાણી આપ્યું, જાનવરે પેટ ભરીને પાણી પી લીધું, આ તો પોતાના રસ્તે ચાલ્યો ગયો. એ જમાનાના જે નબી હતા, અલ્લાહ એને વહી કરી કે એર અલ્લાહના નબી, જઈને એ માણસને સમાચાર આપી દે કે કારણ કે એ અમારી મખલૂક ઉપર રહેમ કરી, એટલે અમે એના બધા ગુનાહોને માફ કરી દીધા છે. આ નાના નાના કામ છે અઝીઝાન, નાની નાની નેકીઓ છે, પણ કેટલો ફાયદા આપે છે આપણને, કેટલો આપણા આખિરત માટે ભાતાની અંદર ફાયદો કરી શકે છે. અલ્લાહની મખલૂક ઉપર રહેમ કરવી, એના ઉપર દયા ખાવી, ફક્ત મુસલમાન નહીં બધા ઇન્સાનોને ફાયદો પહોંચાડો તમે. અલ્લાહની મખલૂક છે બધા. છતાં ઇમામ એક ફેરે સફરમાં જઈ રહ્યા હતા, રસ્તામાં જોયું કે ઝાડના નીચે એક માણસ બેહાલ પડ્યો છે. છતાં અમે દૂરથી જોયું, પોતાના સાહેબી કીધું ચાલ તો આપણે આના પાસે જઈએ, વખતે આને તરસ લાગી હશે. છતાં અમે એના પાસે ગયા, જોયું કે સાચન એકદમ તરસ લાગી છે, બેહાલ થઈ ગયો છે, પાણી નથી, આજુબાજુમાં કોઈ સગવડ બી નથી કે પાણી લઈ શકે, કોઈ દેવાવાળું પણ નથી, કેમ કરે? ઓલો બિચારો પરેશાન હતો, છતાં અમે એને પાણી પીવડાવ્યું, પોતે એને પાણી આપ્યું. જ્યારે એ પાણી પી લીધો, જરાક સરખો થઈ ગયો, પછી છતાં એમાં પોતાની સવારી પર પાછા બેઠા. મેં હવે ચાલવાનું શરૂ કર્યું, પણ રસુ છતા ઇમામ નું સહાબી હતું ને, એવું હતી હું કીધી અપના રસુલ્લા તમે આને પાણી પીવડાવ્યું, આ તો ઈસાઈ હતો મુસલમાન નો, તો તમે આને પાણી આપ્યું. આપણને એમ થાય ને કે આ તો બીજી નસલ છે, બીજી કોમ છે, હજમાં આપણે જાય કેટલા માણસ હોય આપણા આજુબાજુમાં, બધા થોડી ખોજા શિયાળના શ્રી હોય, કોઈ ઇન્ડોનેશિયા થી આવ્યો હોય, કોઈ ફિલિપીન થી આવ્યો હોય, કોઈ સુદાન થી આવ્યો હોય, કોઈ માલી થી આવ્યો હોય, કોઈ યુરોપ થી આવ્યો હોય, કોઈ અમેરિક થી આવ્યો હોય, આટલા બધા લોકો છે. ઇમામ કહે છે હા, અગર કોઈને તરસ લાગી હોય, કોઈ પરેશાન હોય, તરસ્યો હોય અને કોઈ મદદ કરવા વાળું ના હોય, તો ભલે કાફર હોય આપણને પાણી આપવાનું છે. ઇમામે એમ ના કીધું હાય હાય ભૂલ થઈ ગઈ મેં એને પાણી દીધું, નહીં મેં ઇમામે એમ ના કીધું. ઇન્સાન છે પહેલે, ઈ ઇન્સાન, ઈ જો કે ઇન્સાન છે, અગર એને તરસ લાગી છે તો એને પાણી આપો, અગર એને ભૂખ લાગી છે તો એને ભૂખનો ઇંતજામ કરો. અલ્લાહની હજ એના માટે છે, ઇન્સાન બીજા માટે દર્દ પેદા કર. હવે આપણે જોઈ છે ને હરમમાં, જયારે આપણે જે થકા ધકી હોય કરબલા હરમ, હજરત અબ્બાસ ઇમામ રઝા નું તો વાત જ નથી, ખાને કાબામાં એમ જ છે, ગર્દી કેટલી હોય, હજરે અસ્વદ ચૂમવા માટે, ખાને કાબા જવા માટે, ખાને કાબાને અડવા માટે હજમાં માણસની તાદાદ બહુ જ વધારે હોય, પગ રાખવું મુશ્કેલ હોય. એવી જ રીતના હમણાં અરબઈનમાં કેવી હાલત હશે, અરબઈનમાં તન તન કલાક મોર જવું પડે છે હરમમાં, તાકે નમાઝે જમાત મળે, એ હજી મળે તો તમને જગ્યા, આટલું માણસ હોય. પણ ઇન્સાનનો ખ્યાલ કરો, એને ધક્કા મારી મારીને આગળ જવાની જરૂર નથી, દૂરથી સલામ કરજો, કાકી છે, ઇમામ કબૂલ કરશે, અલ્લાહ કબૂલ કરશે, ખબર છે અલ્લાને. ઇન્સાન ઓ એકબીજાને ધક્કા મારે, કચરી નાખે, ઓહો, એકબીજાનો ખ્યાલ કરો. અજીઝાને ગિરાન તમારા બાજુમાં જે બેઠેલા છે એ હાજી જ છે, એ હજ કરવા આવ્યા છે. જે જાયરીન તમારા બાજુમાં બેઠા છે એ ઝિયારત કરવા માટે આવ્યા છે. બધા આપણે એક જ કશ્તીમાં સવાર છે, બધાને અલ્લાહ તરફથી મગફિરત ખપે છે, બધાને ખપે છે કે અલ્લાહ આપની ઇબાદતને કબૂલ કરે, હજને કબૂલ કરે, ઝિયારતને કબૂલ કરે. પણ કબૂલ નહીં થાય જ્યાં સુધી હું બીજાનો ખ્યાલ નહીં કરું. જો હું બીજાને ધક્કા મારી મારીને હજરે અસવદ સુધી પહોંચી જાઉં અને પછી હાથ ચૂમીને કહું આ મારો હજ કબૂલ થઈ ગયો, ક્યાંથી તે જોયું, ક્યાં કાગળ આવ્યું, કાંઈ આવ્યું કે કબૂલ થઈ ગયું નથી. ઝિયારતમાં તમે જાઓ, બીજા બધા ધક્કા મારતા હોય તો આપણે અંદરમાં ગરી જાય, નહીં જરૂરી નથી. અગર લખ્યો છે, અગર જગ્યા છે પસાર થવાનું, તો આહિસ્તે આહિસ્તે પસાર થઈને વાત જોઈ સલામ કરે. નથી થતું છે તેથી સલામ કરું. ઇમામ જોઈ છે, ઇમામ દિલોની હાલ જાણે છે, અલ્લાહ જાણે છે, અલ્લાહને ખબર છે કે તમે દૂરથી આવ્યા છો, તમને હજરે અસ્વદ ચૂમવું છે, તમને ખાને કાબા હાથ લગાવ્યું છે, તમને રૂકને યમાનીને અડવું છે, તમે મને તમને મકામે ઇબ્રાહીમ જોવું છે, તમને સફા મરવા કરવું છે. મને થાય કે આ સોદરી ના વરે, જો ઝરી ના આડે તો કેમ સંતોષ થાય, નથી એ નથી કીધું. કીધું તમે હજમાં જાઓ છો, ખ્યાલ રાખજો, મારવાની જીવાતને મારવાની મનાય છે તો ઇન્સાનને મારવાની રજા હશે, નથી ને રજા. ખ્યાલ કરવાનો છે જીજાન, જ્યારે આપણે હજમાં જાય, જ્યારે અરબઈનમાં જાય, ઝાયરીનની ખિદમત કરે, હાજીઓની ખિદમત કરે, સાથે સાથે જે ગામમાં આપણે જઈ રહ્યા છીએ ને, વાનો અમુક હક છે આપણા ઉપર. ફોર એક્ઝામ્પલ, આપણે જ્યારે તમે અહીંયાથી ઘણા બધા અરબઈનમાં યા ગયા હશો યા જાશો ઇન્શાલ્લાહ, યા નસીબ થાય ઇન્શાલ્લાહ, બધાને અલ્લાહ નસીબ કરે એની જગ્યા બધાને, તમે જાઓ આટલું બધું ચીજું લઈ જાશું ને, આપણે દવા લઈ જાશું, બૂટ લઈ જાશું, ચપ્પલ લઈ જાશું, કપડાં લઈ જાશું, બધું સાથે સાથે સાપુ બેલ લઈ જાઓ. અને જ્યારે તમે માર્ચ કરો ને, ચાલો ને, તમારા સાત સાકાદોમાં ચીંગાડી નાખો સાપુ બેલ, કારણ કે જ્યારે આપણે ચાલે છે ને આમાં ઠેક ઠેકાને પુબેલ નથી રાખેલા, યા રાખેલા હોય છે તો એકદમ ભરેલા હોય છે. હવે આપણને એમ થાય હવે આ બાનાન ખાઈ લીધો, હવે એની છાલ ક્યાં સાચું, હાલ અહીંયા ફેંકી દો, વાં ફેંકી દો, એમ કરતા કરતા એ ગામનું આપણે હાલ કરી નાખે છે. આપણે ઇમામના મહેમાન છે, મહેમાન એવા હોય, એવા મહેમાન તમારા ઘરે આવે તો એક છાલ વાં મૂકી જાય, એક કોપ વાં મૂકી જાય, એક સાની વાં મૂકી જાય, આપણે બીજી વખત બોલાવશું એ નહીં. તો જ્યારે હું ઇમામની મહેમાન છું તો મારી ફરજ નથી કે હું ધ્યાન રાખું. એ લોકોનું ગામ બનેલું નથી, બરાબર છે, એ લોકોના જે પ્રોબ્લેમ હોય એ આપણને, આપણે કઈ કરી નથી શકતા એના અંદર, પણ આપણે જે કરી શકીએ છીએ એ તો કરે ને, કે આપણે કચરો ના ફેંકે, આપણે જમા કરે કોઈ થેલીમાં કોઈ સાશેમાં, અને પછી જ્યાં કોઈ ફૂબેલ દેખાય, કઈ ભલે ભરેલું હોય પણ એના બાજુમાં આપણે મૂકી આવે કે જયારે એ લોકો જમા કરવા, ભેગું કરવા, ઉપાડવા આવશે તો આ સાથે સાથે ચાલુ જશે. ચાય પીધી, કપ ફેંકી દીધું, પાણી પીધું, કપ ફેંકી દીધું, સૂતું ફેંકી દીધા, ચમચા ફેંકી દીધા, સાની ફેંકી દીધી, આંબા ગાછ ફેંકી દીધા. જીજાની ગિરામી ઓલા લોકો નહીં કેતા હોય આ કેવી કોમ આવે છે. આ છે અઝાદા. એને અઝાદા કહેવાય કે જયારે જાય છે અમારા માટે મહિનાનું કામ મૂકીને આયલા જાય છે, ટોયલેટ વાપરે તો કઈ ભાન નથી. જીજાની ગિરામી ઇમામ હુસેન ને સલામ કરવા જાઉં છું, ઇમામ હુસેન ના ગામ માં જાઉં છું, મને એમ થાય છે કે શહેજાદી ના પગલા ઉપર ચાલું છું. પણ કિરદાર તો બનાવ તારો શહેજાદી જેવો. અહેસાસ કર બીજાનો, ઈ ગામ માં રહેવા વાળાઓનો અહેસાસ કરો તમે, યા આપણે અહેસાસ કરીએ એનો કે હું બોજ ના બનું એ લોકો માટે. કઈ ફાયદો કરી જો અગર બધા એવી રીતના થોડું થોડું ભેગું કરીને એક ઠેકાણે મૂકે તો રસ્તા કેટલા સાફ હોય, એ લોકો અમને ઉપાડવા વાળાઓને કેટલી સહેલાઈ પડે, દુઆ દેશે એ લોકો. અને ઇમામ પણ જોશે ના કે આ બરાબર કહ્યું. અને ત્યારે આપણને બધાને ગમે ચોખ્ખા રસ્તા ઉપર ચાલવું તો ચોખ્ખા રાખવામાં આપણે ભાગ લઈએ કે ઠેક ઠેકાણે ન ફેંકીએ. હજમાં એમ જ છે, આબે જમઝમ પીધું ફેંકી દીધું, પ્લાસ્ટિકના ગ્લાસ હોય ને વાં ફેંકી દીધા, વાં ફેંકી દીધા, બિસ્કી ખાધું, આંબાલા ખાવા ને ક્યાં કુબેલ ગોતું હવે મૂકી જઈએ. અમે જાણીએ ગીરાની અલ્લાનું ઘર છે, ઇમામનું ઘર છે, રસૂલનું ઘર છે. આ જગ્યા પાક જગ્યા છે. અહીંયા અગર જવાનું છે તો નિયત એ કે મને મારા અંદર કંઈ બદલાવ લઈ આવવાનું છે. આ જગ્યા જેના ઉપર હું ચાલું છું, અહીંયા રસૂલ ચાલતા હતા, અહીંયા ઇમામ ચાલતા હતા, અહીંયા એ લોકોનું લોહી ઢોળવવામાં આવ્યું હતું. બૈનુલ હરમેન શું છે, ઇમામ હુસેન, ઇમામ હુસેનનો રોઝો ને હઝરત અબ્બાસના રોઝાના વચમાં શું છે જગ્યા, અહીંયા લડાઈ થઈ હતી, અહીંયા શહીદોના લોહી હતા. જીજાની ગિરા આજે એ જગ્યા સુનસાન થઈ ગઈ છે. આજે 11 મહોરમ જ્યારે સુબો નમુદાર થઈ, બીબીઓ જ્યારે સુબો જોયા છે, પોતાના શહીદોના લાશા નજરના સામે છે. જ્યારે ગઈકાલે શામે ગરીબા હતી અઝાદારો, ઉમર સાથે હુકમ આપ્યો ઘોડાઓને તૈયાર કરો. હા, કેના માટે? લડાઈ તો થઈ ગઈ, કહ્યું લાશાઓને અમે પામાલ કરશું. અઝીઝાને ગિરામી હબીબનો કબીલો આવ્યો, કહ્યું ઉમરે સાદ, હબીબને તે મારી નાખ્યા, અમે કાંઈ ના બોલા, અમે લાશાને કિચરવા નહીં દઈએ. હબીબનો લાશો લઈ ગયા, હુરનો લાશો લઈ ગયા, ઝોહેરનો લાશો લઈ ગયા, બધી જેટલા અછાબ હતા એ લોકોના જેટલા કબીલાઓ હતા સૌના લઈ ગયા. એક તને શબ્બીર રહી ગયો, જેને મુસલમાનોમાંથી કોઈ લેવા ના આવ્યું કે આ નબીનો નવાસો છે, એના લાશને પામાલ ના કરો. અરે ઘોડા ઉપર આવવામાં આવ્યા, મારા મોલાના લાશાને પારા પારા કરી નાખવામાં આવ્યા. શહેજાદી જૈનબ આ બધું જોઈ રહ્યા છે. આખી રાત શહેજાદી બેવાઓને દિલાસાઓ આપે છે, યતીમોને તસલ્લીઓ આપે છે, યતીમોને ભેગા કરે છે, બેસાડે છે, ગભરાયેલા બચ્ચાઓને તસલ્લીઓ આપે છે, અને રાતના પછી નમાઝે શબ અદા કરે છે. મારી શહેજાદી પોતાના ભાઈની વસિયત નથી ભૂલતા. ઇમામે હુસેન વખતે રૂખસદ કહી ગયા હતા, બહન ઝૈનબ તમારા ભાઈને નમાઝે શબની અંદર યાદ કરશો. અરે શહેજાદી હવે નિગેબાન છે કાફલાની, હવે શહેજાદીનો જિહાદ છે, ચોથા ઇમામનું જિહાદ છે. અરે બીજો દિવસ જ્યારે સવાર થઈ, જ્યારે સવારે દુશ્મનોએ પોતાના બધા લાશાઓને દફનાવી દીધા, હવે કીધું કે હવે જેટલા શહીદો છે એ લોકોના સર નોકે નેઝા ઉપર ચડાવવામાં આવે, બધા શહીદોના સર કાપવામાં આવ્યા. અઝીઝાની ગિરામી બીબીઓને હાલ તમે જોયું, તમે વિચાર કરી શકો છો, પાછું બધાને શહીદ કરવામાં આવ્યા. ઈ માજી જોઈ છે બચ્ચાનું લાશ, હવે પાછું એનું માથું કપાતા જોશે. અઝીઝો બધા માથાઓને નેઝા ઉપર બુલંદ કરવામાં આવ્યા. ઉમરે સાદ ગણે છે, કહે છે આમાં એક માથું ઓછું છે. હા, હુસેન એક નાના બચ્ચાને લઈને આવ્યા છે, જરૂરી બચ્ચાને દફનાવ્યું છે, ચાલો નીકળો મેદાનમાં, નીકળો એ લાશાને ગોતો. અઝીઝાને ગિરામી ઉમેરા બાપ જોઈ રહ્યા છે, અરે શિમ્ર નેઝો લઈને જમીનમાં ખૂંચાડતો જાય છે અને કાઢતો જાય છે. એક જગ્યા એવી આવી, નેઝો જમીનના અંદર ગયો, બારે આવ્યો તો એના ઉપર અશ્કરની લાશ હતી, અને માના સામે બચ્ચાનું કલમ કરી નેસા ઉપર ચડાવવામાં આવ્યું. બીબીઓને અસીર કરવામાં આવ્યા. બધાને કીધું કે હવે ઊંટો આવશે, ઊંટો ઉપર ચડાવવામાં આવશે. શહેજાદી ઝૈનબ જોઈ રહ્યા છે કે ઊંટોની કતાર લઈ આવવામાં આવી. એના અંદર જી સામે એક ઊંટ છે, એ ઊંટ રોઈ રહ્યો છે. અરે આ દુશ્મનોને રહેમ નથી આવતી, જાનવરોને રહેમ આવે છે. ઈમામ શહેજાદી ઈમામને પૂછે છે, દીકરા સૈયદે સજ્જાદ, આ ઊંટ શા માટે રોઈ રહ્યો છે, શું કહી રહ્યો છે? ચોથા ઈમામ કહે છે, ફૂપી અમ્મા, આ ઊંટ બીજા ઊંટોને કહી રહ્યો છે, એ મારા સાથીઓ, તમારા ઉપર નબીઝાદીઓ સવાર થશે. અરે ખ્યાલ કરજો, એ લોકો ને ઈજા ન પહોંચે. અલ્લાહ લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન સયઅલમુલ્લઝીના ઝલમુ અય મુનકલબી યનકલબુ. માતમ હુસૈન.